నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ మంగళం కురుకొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే స్వాయ భవాయ సర్వభావ.
సమయసార్ భగవాన్ కుంకుందాచార్య రచిత సమయసార్, భగవాన్ అమృతచంద్రాచార్య రచిత ఆత్మఖ్యాతి టీకా కలశ సహిత તેનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. ગાથા 50 થી 55, 6 ગાથા એક સાથે ચાલી રહી છે અને એ ગાથામાં 29 બોલ છે. ટીકાની અંદર 29 બોલ છે. એ 29 બોલમાંથી આપણે 22 બોલ કર્યા છે, 23મો બોલનો ઘણો ભાગ કર્યો છે અને હવે ત્યાંથી આગળ સ્વાધ્યાય શરૂ કરીએ. 23મા બોલથી થોડું પુનરાવર્તન 23મા બોલનું લઈએ. પ્રશ્નો હમણાં ઘણા આવ્યા, ઘણા લોકોના પ્રશ્નો હતા. કોઈક સાથે પર્સનલી બેસીને પણ ડિસ્કશન કરવામાં આવ્યું, બે વ્યક્તિ સાથે તો એમ પણ થયું, અને એ સિવાય પણ બીજા લોકોના પણ ઇમેલથી ઘણા પ્રશ્નો હતા. થોડુંક અઘરું પણ પડે છે અને બીજું એવું છે કે થોડુંક સમજવામાં આ સૂક્ષ્મ છે તો વધારે સૂક્ષ્મતાથી સમજવા માટે થઈને પણ ડિસ્કશનની જરૂર લાગી એટલે એવી ઇમેલ આવી. આપણે આજે એ બધાને અંદર સાથે સમાવી લઈએ છીએ. 23મો બોલ એ માર્ગણા સ્થાન સંબંધીનો છે કે આ બધા માર્ગણા સ્થાન છે તે જીવમાં નથી. માર્ગણા સ્થાન એટલે શું? જીવ જ્યાં જ રહ્યો છે એને માર્ગણા સ્થાન કહેવામાં આવે. જેમ કે જીવ ગતિમાં રહ્યો છે તો એ ગતિ એ માર્ગણા સ્થાન કહેવામાં આવે. એટલે કઈ ગતિ છે જીવને અત્યારે વર્તમાનની અંદર? તો મનુષ્યની ગતિ. જો એમાં મનુષ્યની ગતિ એટલે મનુષ્યનું શરીર એમ નહીં, એ ગતિ જીવની છે. આત્માની જે ગતિ છે એ મનુષ્યની ગતિ છે. અને એવી ગતિ થવાનું કારણ એને પહેલા એવા ભાવ કર્યા એટલે એવી ગતિ થઈ. એવા ભાવ કર્યા કે જેને લીધે થઈ અને એ આશ્રવ થયા, ભાવ બંધ થયા એટલે એવી ગતિ થઈ, મનુષ્યની ગતિ થઈ. અને પછી સામે જેવા બંધ છે, કર્મના ભાવ બંધ જે રીતે છે એ જ રીતે દ્રવ્ય બંધ થયા અને એને અનુરૂપ એને શરીર પણ મળી ગયું. એટલે શરીર તો પછી મળ્યું, પહેલા તો એને જે ભાવ કર્યા હતા એને કારણે એની ગતિ નિશ્ચિત થઈ. એટલે કે કર્મનો બંધ, ભાવ બંધ જે પડ્યો એટલે ગતિ થઈ. હવે આ ગતિમાં એ રોકાયો, ગતિમાં એ રોકાયો એટલે એ માર્ગણા સ્થાન કહેવાય. એટલે માર્ગણા સ્થાન જે અહીંયા કહેવામાં આવ્યા છે એ 14 પ્રકારના માર્ગણા સ્થાન કહેવામાં આવ્યા છે. એ 14 પ્રકારના માર્ગણા સ્થાન જે છે એમાં તો એ રોકાયો છે. રોકાયો છે એટલે કઈ, એને રોકાવું પડ્યું છે એટલે રોકાયો છે. પોતાની ભૂલને કારણે રોકાયો છે, પોતાના પ્રમાદને કારણે એમાં બધામાં એ રોકાયો છે. પણ ખરેખર જોવા જઈએ તો આત્મા એના વિના શુદ્ધ ત્રિકાળ એક સરખો જેવો છે તેવો રહી શકે છે. સિદ્ધ અવસ્થામાં એને કોઈ માર્ગણા સ્થાન નથી, એને કોઈ ગતિ નથી. એટલે અહીંયા જે વાત લેવામાં આવી છે એ માર્ગણા સ્થાનની વાતને એનો નિષેધ કરવો છે કે એવા કોઈ માર્ગણા સ્થાન જીવને છે જ નહીં. જીવ એ મિથ્યાત્વને કારણે, મોહને કારણે, અજ્ઞાનને કારણે, પ્રમાદને કારણે, પોતાની ભૂલને કારણે, પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે આવા માર્ગણા સ્થાનમાં એ રોકાય છે. પણ ખરેખર એને કોઈ માર્ગણા સ્થાન છે નહીં. અને એ વાત કરતા આપણે ગતિની વાત લીધી અને ગતિને ગતિ અપેક્ષાએ તો આપણે ઘણું બધું સમજીએ છીએ. પણ અહીંયા તો વાત જુદા પ્રકારે હતી કે એ ગતિ મારી છે, હું મનુષ્ય છું એવો ભાવ એ મારો નહીં. ગતિ રૂપે હું છું એ ભાવ પણ મારો નહીં, એમ વાત અહીંયા તો લેવામાં આવે. ગતિ તો છે પણ છતાંય એ ગતિમાં છે ત્યારે એને એવો ભાવ જે થાય છે કે હું એ ગતિ રૂપે હું મનુષ્ય છું કે હું દેવ છું, એ ભાવની અહીંયા તો વાત કરી છે કે એવા ભાવ આત્માને હોય નહીં. આત્માના ત્રિકાળી સ્વરૂપમાં, ત્રિકાળી સ્વરૂપ એટલે ત્રણેય કાળ જે રહેવા વાળું સ્વરૂપ છે, જે બદલાતું નથી, એ સ્વરૂપમાં ક્યાંય એવો ભાવ નથી, કેમ કે એવા ગુણ નથી. આત્માનું પરિણમન એના ગુણ પ્રમાણે થાય છે. કોઈ પણ દ્રવ્ય છે એનું પરિણમન એના ગુણ પ્રમાણે થાય, એનામાં જે ગુણ ન હોય એ પ્રમાણે એનું પરિણમન થતું નથી. એટલે આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જે એને એવા પોતાના સ્વભાવ સિવાયના અન્ય ભાવે પરિણમાવે, એવો કોઈ ગુણ નથી. એટલે એ પોતે મનુષ્ય છે એવો ભાવ, કે તિર્યન છે એવો ભાવ, કે દેવ છે એવો ભાવ, એવા ભાવે પરિણમવાનું કોઈ આત્માની અંદર કોઈ ગુણ દ્વારા થતું નથી. છતાં પણ એવું પરિણમવું તો થાય છે, છતાં પણ જીવ એમ તો પરિણમે જ છે કે હું મનુષ્ય છું એવા ભાવે એ જે પરિણમે છે, તો એનું કારણ શું? અને એ કારણને સમજાવવામાં આવ્યું કે એવી વાત સાચી છે કે એ મનુષ્ય પણે કે દેવ પણે કે તિર્યંજ પણે કે એ પ્રમાણે એવા ભાવે પરિણમે છે, અથવા તો બીજા અન્ય કોઈ પણ ભાવ હોય. પછી કષાયની વાત લઈએ તો એ કષાયના ભાવે હોય, કોઈ પણ રાગની વાત લઈએ તો રાગના ભાવે હોય, દ્વેષના ભાવે હોય, એવા કોઈ પણ વિભાવ ભાવે એ પરિણમે છે. પરિણમે તો છે જ, આપણે જાણીએ છીએ કે પરિણમે છે, અને છતાંય આપણે એમ કહીએ છીએ કે પરિણમવાનું એ જીવની અંદર કોઈ ગુણને કારણે થતું નથી, જીવમાં કોઈ એવો ગુણ નથી કે એને એ પરિણમ આવે, અને છતાં પરિણમવું તો થાય છે. તો એ બધા માર્ગના સ્થાનમાંથી કોઈ પણ માર્ગના સ્થાન કે જેમાં એને અટકવાનું થાય, એટલે એવા ભાવે એને પરિણમવું થતું હોય, તો એ પરિણમન થવાનું કારણ શું? પરિણમન તો થાય છે ને, વિકાર થાય છે ને. કષાયની વાત આપણે લઈએ છીએ તો કષાય એને થાય છે ને, રાગ થાય છે, દ્વેષ થાય છે ને, અને એ ભાવે એ શા માટે પરિણમે છે? જો એના મૂળ સ્વરૂપમાં નથી તો શા માટે એ પરિણમે છે? એ વાતને અહીંયા લેવામાં આવી છે. તો એમાં એમ કહ્યું કે આત્મામાં તો એવો ગુણ નથી, એટલે આત્મા તો શુદ્ધ છે, એટલે એ પરિણમન જે થાય છે, એ પરિણમન જે થાય છે એમાં છે તો પરિણમન આત્માનું, પણ એ વખતની આત્માની દશા જે છે, એ દશા એ સમયે એનું ઉપાદાન અશુદ્ધ ઉપાદાન છે, એટલે એની એ વખતની યોગ્યતા એવી છે, એટલે થાય છે. અને એ સમયે આવું અશુદ્ધ ઉપાદાન શુદ્ધ ઉપાદાન હોય તો પરિણમન શુદ્ધ થાય, પણ અહીંયા અશુદ્ધ ઉપાદાન લીધું છે એટલે એમ સમજાવ્યું છે કે એ વખતની એવી યોગ્યતા છે, અને આવી યોગ્યતા થવાનું કારણ એનો પ્રમાદ છે. એ પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને છોડીને, પોતાના શુદ્ધ સ્વરૂપથી ચ્યુત થઈને, ત્યાંથી નીકળીને એ અન્ય ભાવે વર્તે છે, એટલે વિભાવ ભાવ, વિકારી ભાવ, રાગ દ્વેષના ભાવ થાય છે, એ બધા કસાય છે. અને એમ થતા, કોઈ પણ ભાવ થતા, એને આશ્રવ અને બંધ થાય છે. હવે પછી પ્રશ્ન આગળ એ થાય કે એ થાય છે તો શા માટે થાય છે, કઈ રીતે થાય છે, એ બધા પ્રશ્ન થાય, અને કઈ રીતે છૂટી શકાય એવા પરિણમન જે બંધના પરિણામ કરાવે, જેના દ્વારા કર્મ થાય, એવા પરિણમન જીવને થાય છે તો કઈ રીતે થાય? તો કોઈકે એવો પ્રશ્ન પણ કર્યો કે એ ખરેખર પણ એ પણ ક્રમબદ્ધમાં આવતું હશે, ક્રમબદ્ધમાં એવા ભાવ થવાનું આવતું હશે? ના પ્રભુ, એમ નથી. ક્રમબદ્ધમાં એમ તમે લઈ અને તમારી જવાબદારી ઓછી કરી નાખો એમ નહીં. ક્રમબદ્ધ પર્યાય જે સમજવાની છે એનું કારણ જુદું છે. ક્રમબદ્ધ પર્યાય દ્વારા તો અકર્તા ભાવને સમજવાનો છે, અને ક્રમબદ્ધ પર્યાય સાચા અર્થમાં તો સમ્યક દર્શન વિના સમજાય પણ નહીં. જેને સમ્યક દર્શન છે એને જ ક્રમબદ્ધ પર્યાય છે, જેને મિથ્યાત્વ છે એને ક્રમબદ્ધ પર્યાય નથી. આ વાત ગુરુદેવે કહી છે, એનો વધારે વિસ્તાર નથી કરતા, થોડીક વાત લઈએ છીએ, કેમ કે એવો પ્રશ્ન પણ આજે આ સંબંધમાં આવ્યો હતો. એટલા માટે કે ક્રમબદ્ધ પર્યાય જે છે તો પર્યાયની વાત કરી છે, અને પર્યાયનો પ્રવાહ છે, અને પર્યાયનો પ્રવાહ હોય તો એક પછી એક પર્યાય થાય, એટલે ક્રમમાં થાય છે. એને કોઈ કાળ સાથે સંબંધ નથી કે આ કાળે આ થાય એમ નહીં. જ્યારે થાય છે એ સમયની સાપેક્ષતા સ્વીકારીએ તો એને એમ કહેવાય કે આ પર્યાય થઈ ત્યારે આ સમય હતો. પણ કંઈ એમ નથી કે કાળ એટલે કે સમય એને કરાવે છે અને સમય ઉપર એ આધારિત છે. ના, સમય ઉપર એ આધારિત નથી, સમયની એને અપેક્ષા નથી. પણ એને આપણે લેબલ કરીએ છીએ સમય દ્વારા કે આ સમયે જે પર્યાય થઈ તે આ સમયની પર્યાય. એટલે એક એક સમયની પર્યાય આપણે લઈએ છીએ તો એમાં કંઈ ખરેખર સમયને કંઈ કરવું નથી. પર્યાય જે થાય છે દ્રવ્યની, કોઈ પણ દ્રવ્યની હોય, જીવ દ્રવ્ય હોય કે પુદ્ગળ દ્રવ્ય હોય, બધી પર્યાય એના પોતાના કારણે થાય છે. કેમ કે પદાર્થ અવિનાશી છે અને અવિનાશી છે તો દરેક સમયે કોઈ એક એની સ્થિતિ છે જેને આપણે પર્યાય કહીએ છીએ. દરેક સમયે એક સ્થિતિ છે અને દરેક સમયની સ્થિતિ એક પછી એક જ હોઈ શકે. એટલે એ અપેક્ષાએ આખો એક પ્રવાહ છે, એ પર્યાયનો આખો પ્રવાહ છે જે સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં એ એમને અતિન્દ્રિયપણે જ્ઞાન કરે છે એટલે એમને જણાય છે. એટલે એ ક્રમબદ્ધપણું છે અને ક્રમબદ્ધપણું છે એના દ્વારા પર પદાર્થોની પર્યાય જે થવાની છે એ થાય છે એવો નિર્ણય કરી અને અકર્તા ભાવ કેળવવાનો છે. ક્રમબદ્ધના નિર્ણયમાં તો એ છે કે એને અકર્તા ભાવ આવે કે હું ક્યાંય કંઈ કરી શકતો નથી, હું એ ફેરવી શકતો નથી, એવો ભાવ લેવાનો છે. અને એવા ભાવ દ્વારા, એવી સમજણ દ્વારા, અકર્તા ભાવ દ્વારા એને બધેથી પાછા પડી કે હું બધે ક્યાંય કોઈ જગ્યાએ કંઈ કરી નથી શકતો, બીજે ક્યાંય હું કંઈ કરી શકતો નથી, એવો અકર્તા ભાવ થતાં એ પાછો પડી અને પોતાના સ્વરૂપ તરફ આવે છે. અને સમ્યક દર્શન જ્યાં સુધી નથી થયું ત્યાં સુધી માત્ર ક્રમબદ્ધ દ્વારા આ જ લેવાનું છે, અકર્તા ભાવને જ પકડવાનું છે. પછી જ્યારે સમ્યક દર્શન થશે ત્યારે સાચા અર્થમાં એ ક્રમબદ્ધનો નિર્ણય થઈ જશે. ક્રમબદ્ધ પર્યાયનો સાચા અર્થમાં નિર્ણય થશે. ક્રમબદ્ધ પણ કઈ રીતે છે? જીવની બધી જ પર્યાય જે છે તે પણ ક્રમબદ્ધ જ છે. પણ એમ કરીને ઊંધો વિચાર કરી અને વિભાવ ભાવમાં પરિણમવું એમ એનો અર્થ નથી થતો. એમ કરી અને એને વિભાવો કરવા કે ના, એ તો જ્યારે થવાનું હશે થશે, ક્રમબદ્ધમાં થવું હશે ત્યારે થશે, એમ કરીને જો એ પ્રમાદમાં જાય છે તો એ મિથ્યા દ્રષ્ટિ છે. એટલે એ ક્રમબદ્ધ માટેની એક સ્પષ્ટતા અહીંયા કરી છે. અત્યારે એ વિષય નથી લેતા, કેમ કે એ વિષય લઈએ તો બીજા બે સ્વાધ્યાય જશે, જ્યારે વધારે એની વાત આવશે ત્યારે એ લઈશું. બીજી વાત એ હતી કે વ્યવહાર નયની એક વાત હતી કે આ બધું જે કહેવામાં આવ્યું જે કે પર્યાય તો થાય છે ને, એ વખતે વિભાવ થાય છે અને એ વિભાવરૂપ પરિણમન એવી પર્યાય થાય છે ને, તો એ પર્યાય થવાના કારણમાં એનું ઉપાદાન કારણ શું છે અને નિમિત્ત કારણ શું છે, બંનેને જ્યારે સમજીએ છીએ તો એ નિમિત્ત કારણને વ્યવહાર કહેવામાં આવ્યો. ઉપાદાન કારણ એનું પોતાનું છે. કોઈ પણ દ્રવ્યની પર્યાય લઈએ, પુદ્ગળ દ્રવ્યની પણ જો પર્યાય આપણે લઈએ તો એ પર્યાય થવાનું મૂળ કારણ તો એ દ્રવ્ય પોતે છે અને દ્રવ્યની એ પર્યાય થાય છે. માટી એ ઉપાદાન કારણ છે, એટલે એ માટીની પિંડરૂપ અવસ્થા જે છે એમાંથી ઘડારૂપ અવસ્થા થાય છે. એ ઉદાહરણ દ્વારા આપણે એ સમજીએ છીએ કે માટીની પિંડરૂપે જે અવસ્થા છે એ પણ માટીની છે અને એ અવસ્થા બદલાવી અને બદલાઈ અને બીજી અવસ્થા ઘડારૂપે થઈ એ પણ માટીની જ અવસ્થા છે. એટલે એનું કારણ, મૂળ કારણ માટી પોતે છે. એટલે માટી એ ઉપાદાન કારણ છે. અને જ્યારે એ પિંડમાંથી ઘડો બને ત્યારે તે સમયે કોઈ પણ નિમિત્ત કારણ હોય, જેમ કે કુંભાર હોય, પણ એક નિમિત્ત કારણ તો ગમે તે હોઈ શકે. કુંભાર ન હોય તો પણ, એવું મશીન હોય તો પણ માટીનો ઘડો તો બને, એમાં કંઈ કુંભારની જરૂર પડે એવું નથી. કુંભારને બદલે કુંભારની પત્ની હોય તો પણ ચાલે. ગમે તે માણસ ઘડો બનાવે એટલે કે કુંભાર જ જરૂરી છે એવું નથી, ચાકડો જરૂરી છે એવું નથી. કુંભાર, ચાકડો એ બધાને આપણે નિમિત્ત કારણ કહીએ છીએ. તો મશીન હોય તો ક્યાં હવે ચાકડાની જરૂર જ પડી? બીજી રીતના નિમિત્ત કારણો બન્યા. એટલે જે એ વખતે હાજર છે એને નિમિત્ત કારણ કહેવાય. હાજર એટલે કે જ્યારે એ પિંડરૂપ અવસ્થામાંથી ઘડારૂપ અવસ્થા થઈ, એ કાર્ય થયું ત્યારે નવી પર્યાય થઈ. એ નવી પર્યાય થવામાં એ વખતે જે હાજર હતા એ બધાને નિમિત્ત કહેવાયા. અને એનું મૂળ કારણ છે તે શું છે? માટી પોતે એ ઉપાદાન છે. આ જ રીતે આપણે કોઈ પણ દ્રવ્ય માટે સમજીએ તો જીવ દ્રવ્ય માટે પણ એમ જ છે કે કાર્ય જ્યારે થાય ત્યારે એનું ઉપાદાન કારણ એક હોય છે અને બીજું જે છે તે નિમિત્ત કારણ કે જેની ઉપર આરોપ આપવામાં આવે કે આ નિમિત્ત હતું. નિમિત્ત કારણ કંઈ કરતું નથી, નિમિત્ત હંમેશા હાજર હોય એટલું જ, બાકી ખરેખર કંઈ કરતું નથી. નિમિત્ત હાજર હોય તે છતાં પણ, નિમિત્ત હાજર હોય તે છતાં પણ કાર્ય ન થાય તો પછી એને નિમિત્ત કહેવામાં આવતું નથી. માટી પણ હોય, કુંભાર પણ હોય, ચાકડો પણ હોય, બધું જ હોય ત્યાં છતાં પણ ઘડો ન બને તો એ બધાને નિમિત્ત કહેવામાં આવતા નથી. એટલે ઉપાદાન કારણ છે તે સાચું કારણ છે, નિમિત્ત કારણ છે તે આરોપિત કારણ છે. એની ઉપર આરોપ કરવામાં આવ્યો એની ઉપર કે આ પણ કારણ હતું. હવે અહીંયા જીવને વિભાવ ભાવ થયા, વિકારી ભાવ થયા, એમાં ઉપાદાન કારણ જોઈએ તો એનું અશુદ્ધ ઉપાદાન છે. અશુદ્ધ ઉપાદાન એટલા માટે લેવામાં આવ્યું કે ભગવાન આત્મા તો શુદ્ધ છે, ત્રિકાળ ત્રણેય કાળ તો શુદ્ધ છે, એટલે શુદ્ધ હોય એની પર્યાય અશુદ્ધ થાય નહીં. શુદ્ધની પર્યાય જે થાય તે અશુદ્ધ થાય નહીં. પૂર્ણ શુદ્ધ જે છે, નાયક છે, એની પર્યાય તો અશુદ્ધ થાય જ નહીં. તો પછી અહીંયા તો વિભાવ ભાવ રૂપે પરિણમન થયું છે તો શું કારણ હોય, ઉપાદાન કારણ કેવું હોય? તો કે ઉપાદાન કારણ જીવનું છે, વાત સાચી છે, પણ એ અશુદ્ધ ઉપાદાન છે, અશુદ્ધ ઉપાદાન છે. અને એ વખતે સાથે નિમિત્તમાં શું છે, એ વખતે સાથે નિમિત્તની અંદર શું છે? તો કે કર્મનો ઉદય છે, કર્મનો ઉદય છે, કર્મનો અભાવ છે, અથવા તો કર્મનો કોઈ સદભાવ ઉદય રૂપે છે, એને કારણે થઈ અને એ દશા થઈ રહી છે, એટલે એને નિમિત્ત કારણ કહેવામાં આવ્યું. એટલે અહીંયા જે આગળ વાત આવી કે કોઈ પણ કાર્ય થાય, પ્રશ્ન આવ્યો હતો ને કે કોઈ પણ કાર્ય થાય એમાં બે કારણ હોય છે ને, તો એનું સમાધાન ગુરુદેવે એમ આપ્યું બરાબર કે હા વાત બરાબર છે, બે કારણ હોય છે એ કહેવામાં આવ્યું છે. તો એ બે કારણમાં જે સાચું કારણ છે તે ઉપાદાન કારણ છે અને નિમિત્ત કારણ છે એ તો આરોપિત કારણ છે. એની ઉપર તો એવો આરોપ કરવામાં આવ્યો કે એ પણ કારણ છે. એટલે નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ બંનેને લઈ અને જે સમજવામાં આવ્યું છે એ સમજવામાં આવ્યું છે, ત્યાં નિમિત્તનું જોર નથી, ઉપાદાન કારણ છે એનું જ જોર છે. એટલે સાચું તો એ જ છે, સમ્યક તો એ જ છે, છતાંય જ્યારે નિમિત્ત કારણને લેવામાં આવ્યું છે તો ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવવામાં આવ્યું છે. એમ ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બંનેને જ્યારે કારણ તરીકે જાણવામાં આવે તો એ વ્યવહાર થયો, અથવા તો એ વ્યવહાર નયનો વિષય થયો કે જેની અંદર બંને જણાવવામાં આવ્યા. હવે બીજી વાત અહીંયા આગળ એ પણ લેવામાં આવી વ્યવહાર સંબંધીની, જે 12મી ગાથામાં જે વ્યવહારની વાત કરી હતી એ હવે વ્યવહાર વિશે આપણે ત્યારે પણ વાત કરી હતી, ફરીથી વ્યવહારની વાત કરી દઈએ કે વ્યવહાર અનેક પ્રકારે હોય, વ્યવહારને લોકો સમજતા નથી એટલે પ્રોબ્લેમ થાય છે, બધા પ્રશ્નો એટલે જ થાય છે કે વ્યવહાર જે છે તે જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે વ્યવહાર કહેવામાં આવ્યો હોય અને એ વ્યવહાર જે છે એનું પ્રયોજન છે. વ્યવહાર અને નિશ્ચય બંનેને જાણવામાં આવે ત્યારે જે જ્ઞાન જે થયું એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે, એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. એટલે વસ્તુનું સ્વરૂપ જે છે એ જેવું છે તેવું જ્યારે આપણે જાણીએ, વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું જાણીએ ત્યારે એને અનેક નય દ્વારા આપણે જાણીએ છીએ, અનેક અપેક્ષાઓ દ્વારા જાણીએ છીએ, અથવા તો અનેક દ્રષ્ટિકોણ દ્વારા જાણીએ છીએ. અને બધા જ દ્રષ્ટિકોણ દ્વારા જાણીએ ત્યારે વસ્તુનું મૂળ સ્વરૂપ આપણને જણાય છે. એટલે અનેક નય દ્વારા એ વસ્તુનું સ્વરૂપ આપણે જાણીએ છીએ. હાથીને આપણે જોઈએ, એક ઉદાહરણ લઈએ કે હાથીને આપણે જોઈએ છીએ તો આગળથી જોઈએ તો સૂંઢને બે પગ દેખાય, પાછળથી જોઈએ તો બે પગ અને પૂંછડું વચમાં દેખાય, સાઈડમાંથી જોઈએ તો આપણને બે પગની વચ્ચે ઘણું અંતર દેખાય, થોડો ભાગ સૂંઢનો અને થોડો પૂંછડાનો પણ દેખાય, એટલે જુદો જુદો દેખાવ દેખાય છે. એટલે જુદા જુદા દ્રષ્ટિકોણથી જોવાથી જુદું જુદું જે જ્ઞાનના અંશ પ્રગટ થાય છે એ નય છે. એટલે જે દ્રષ્ટિકોણથી જોઈએ છીએ તે દ્રષ્ટિકોણથી જે જ્ઞાન થયું છે એ પૂરેપૂરું જ્ઞાન નથી, એ અધૂરું જ્ઞાન છે. એ અધૂરું છે છતાંય સત્ય છે, કેમ કે એ દ્રષ્ટિકોણથી જોતા એ સત્ય છે, એટલે કે એ અપેક્ષા એ સત્ય છે. સામેથી જોઈએ હાથીને તો એ અપેક્ષાએ એમ કહેવું કે હાથીને બે પગની વચ્ચે સૂંઢ છે એ સત્ય કથન છે, પણ એ સામેથી જોઈએ એ અપેક્ષા એમાં લાગુ પડે છે, પાછળથી જોવામાં આવે તો બે પગની વચ્ચે પૂંછડું દેખાય એવું હાથીનો દેખાવ છે એ પણ સત્ય છે. તો બંનેમાં હાથી વિશેનું જે જ્ઞાન હોય એ કયું સાચું જ્ઞાન કહેવાય? તો કે બંને સત્ય છે, બંનેની અપેક્ષાઓ છે, બંનેમાં દ્રષ્ટિકોણ જુદો જુદો છે. અને એવા અનેક દ્રષ્ટિકોણથી જ્યારે જોવામાં આવે ત્યારે જે જ્ઞાન થાય એ આખી વસ્તુનું જ્ઞાન થાય. હાથીને જુદા જુદા એંગલથી આપણે જોઈએ ને હાથીને બધી રીતે આપણે એનું જ્ઞાન કરીએ ત્યારે હાથી સંબંધીનું જ્ઞાન આપણને થાય છે. એટલે અનેક નયો દ્વારા જે જ્ઞાન કરવામાં આવે એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. પ્રમાણ જ્ઞાન સંબંધીનો પ્રશ્ન હતો એટલે આપણે આજે લઈએ છીએ બધી વાત. આજે જે વાત લઈએ છીએ એ બધાના પ્રશ્નો આવ્યા છે એ સંબંધમાં છે, એટલે બધાને પોતપોતાના સમાધાન મળી જશે. પ્રમાણ જ્ઞાન એટલે અનેક નયો દ્વારા કરવામાં આવતું જ્ઞાન. હવે અહીંયા ધર્મમાં મુખ્યત્વે આપણે બે નય લઈએ છીએ, નિશ્ચય નય અને વ્યવહાર નય. એટલે નિશ્ચય નય અને વ્યવહાર નય બંને નય દ્વારા જે જ્ઞાન કરવામાં આવે એ જ્ઞાન છે, તે પ્રમાણ જ્ઞાન છે. પછી પ્રશ્ન થાય કે આવો પ્રમાણ જ્ઞાનની તમે વાત કરી તો એ પ્રમાણ જ્ઞાન જે છે એ ક્યાં ઉપયોગી થાય છે? એક તરફ તો તમે એમ કહો છો કે જે નિશ્ચય નય દ્વારા શુદ્ધ નય દ્વારા જે જ્ઞાન છે એ આદરણીય છે, પ્રમાણ જ્ઞાન છે તે આદરણીય નથી એમ કહ્યું. અને શાસ્ત્રમાં પણ એમ જ છે, ગુરુદેવે પણ એ વાતને લીધી છે કે પ્રમાણ જ્ઞાન છે તે આદરણીય નથી. પ્રમાણ જ્ઞાન આદરણીય નથી ને છતાંય પ્રમાણ જ્ઞાન તો પછી કરવાનો અર્થ શું? એક જ નયથી શુક્ર જ્ઞાન ન કરવું, એક જ નયથી જ જ્ઞાન કરીએ ને. શુદ્ધ નિશ્ચય નય દ્વારા જે જ્ઞાન કરવાનું છે એટલું જ જ્ઞાન કરીએ આપણે. પ્રમાણ જ્ઞાન કરીને કામ શું છે? વ્યવહાર નય દ્વારા આપણે જ્ઞાન કરીને શું કામ છે? ના, એમ નહીં ચાલે. પ્રમાણ જ્ઞાન એ વસ્તુનું આખું મૂળભૂત સ્વરૂપ જણાવનારું છે. વસ્તુને જ્યાં સુધી પૂરેપૂરી સંપૂર્ણ બધી અપેક્ષાથી બધી રીતે નથી જાણતા, એનું જ્ઞાન નથી કરતા, તો પછી વસ્તુ વિશે આપણને ભ્રમ રહે છે. આપણને વસ્તુ વિશેનો ભ્રમ રહે છે, ખોટી ઊંધી માન્યતા થાય. એક જ અપેક્ષાએ કોઈપણ જ્ઞાન કરવામાં આવે તો એ એકાંત થાય, અને એકાંતે જે જ્ઞાન છે તે અધૂરું જ્ઞાન છે. એ એકાંતે થયેલા જ્ઞાનને આપણે પૂરું જ્ઞાન પ્રમાણ જ્ઞાન કહેતા નથી, અને એને લીધે થઈ અને આપણે એમ કહીએ કે આપણને ભ્રાંતિ થાય. જૈન દર્શન સિવાય બીજા બધા દર્શનની અંદર જે કંઈ છે તે બધું એકાંતે લેવામાં આવ્યું છે, માટે એ બધું ખોટું પડે છે. કેમ કે બીજી અપેક્ષાથી વિચારવા જઈએ તો એ વાત ખોટી પડે છે. દાખલા તરીકે વેદાંતમાં પર્યાયને નથી માનતા, એ નિત્યપણાને માને છે અને અનિત્યપણાને નથી માનતા. જીવના સ્વરૂપને માત્ર નિત્યપણે માને અને અનિત્યપણે નથી માનતા. એટલે એકાંતે નિત્ય માનવામાં આવે તો પછી પર્યાય રહેતી જ નથી. જીવનું સ્વરૂપ એકાંતે આપણે નિત્ય માનીએ તો પછી પર્યાય રહેતી નથી. જીવને તો આત્માને તો નિત્યપણું પણ છે અને અનિત્યપણું, એટલે પર્યાય રૂપે અનિત્યપણું પણ છે. પર્યાય છે તે અનિત્ય છે, પણ એ વેદાંતમાં માનવામાં આવતું નથી. એટલે પછી એકનું નિત્યપણું એકાંતે લેવામાં આવે તો દરેક જગ્યાએ એ વાતને લેવામાં આવે તો પછી પર્યાય ઉડી જાય છે. અને પર્યાય વિના આ અનુભવ શેમાં થવાનો છે? પર્યાયને માનીએ નહીં તો અનુભવ શેમાં થવાનો? અનુભવ તો પર્યાયમાં જ છે. એટલે વેદાંતની વાત જે છે એમાં પછી આગળ કોઈ પ્રશ્નોના જવાબ મળતા નથી. જૈન દર્શનમાં એવું નથી. જૈન દર્શનમાં જુદી જુદી અપેક્ષા લઈ અને માનવામાં આવે છે, એકાંતે કોઈ કથન માનવામાં આવતું નથી. અને એકાંતે નથી લેતા એટલે અનેકાંતે લઈએ છીએ. અનેકાંત છે એનો અર્થ જ એ છે કે અનેક રૂપે, અનેક રીતે, અનેક નયો દ્વારા જ એ વસ્તુનું સ્વરૂપ છે, અને એને અનેક નય દ્વારા આપણે સમજવું જોઈએ તો જ આપણને વસ્તુનો સાચો ખ્યાલ આવશે. એક બીજું ઉદાહરણ લઈએ કે ગિરીશભાઈ છે, એને આપણે એમ કહી દઈએ કે ગિરીશભાઈ એન્જિનિયર છે. એટલું કહી દઈએ તો ગિરીશભાઈ સંબંધીનું જ્ઞાન પૂરું થતું નથી. ગિરીશભાઈને આપણે એમ કહીએ કે એ એક સારા પતિ છે તો પણ જ્ઞાન પૂરું થતું નથી. કેમ કે એ પત્નીની અપેક્ષાએ પતિ છે, બાકી બીજી અપેક્ષાએ એમના પુત્રની અપેક્ષાએ એ પિતા છે. ગિરીશભાઈને આપણે એમ કહીએ કે એ પિતા છે તો પણ એ એકાંતે છે, કેમ કે એમના પુત્રની અપેક્ષાએ પિતા છે, એમના પિતાની અપેક્ષાએ તો એ પુત્ર છે. એટલે આપણે અનેકાંત દ્વારા, અનેક નય દ્વારા, અનેક અપેક્ષાઓ દ્વારા જ્ઞાન કરીએ છીએ, જેથી કરીને આપણને વસ્તુનું સાચું જ્ઞાન થાય. અને એવા સાચા જ્ઞાન કરવા માટે સમ્યક જ્ઞાન છે તે પ્રમાણ જ્ઞાન છે, સાચું જ્ઞાન છે. એવું સાચું જ્ઞાન કરવા માટે થઈ અને વસ્તુનું સ્વરૂપ આપણે અનેક નયો દ્વારા જાણવું જોઈએ. એટલે નિશ્ચય નય અને વ્યવહાર નય બંને દ્વારા જે જાણેલું છે તે જ પ્રમાણ જ્ઞાન છે. અને આવું પ્રમાણ જ્ઞાન ન હોય તો શું થાય એનો એક મિનિટ માટે વિચાર કરીએ. માત્ર એક જ અપેક્ષાથી જાણીએ તો શું થાય? તો કેટલાય પ્રશ્નો થાય. એક જ અપેક્ષાએ જાણવામાં આવે કોઈ પણ વસ્તુને તો એક કેટલા બધા પ્રશ્નો થાય. એ વાત ઘણી જગ્યાએ ખોટી પડે. ગિરીશભાઈને માત્ર પિતા જ કહી દઈએ તો ઘણી જગ્યાએ ખોટું પડે. એટલે કોઈ પણ કથન જે છે એને એક જ અપેક્ષાથી જાણીએ છીએ ત્યારે આપણે જૈન દર્શનમાં એની સાથે લખીએ છીએ કે આ અપેક્ષાએ કથનચિત, આ અપેક્ષાએ આ વાત આ રીતે સત્ય છે, જેથી કરીને વિરોધાભાસ આવતો નથી. અનેક નયો દ્વારા જાણવા છતાં પણ વિરોધાભાસ નથી આવતો, એ અનેકાંત સ્વરૂપ જૈન દર્શનને કારણે. એટલે વસ્તુનું સ્વરૂપ પૂરેપૂરું જણાય, વિરોધાભાસ પણ ના આવે એવું એ પ્રમાણ જ્ઞાન છે. અને પ્રમાણ જ્ઞાન વિના વસ્તુનું આખું સ્વરૂપ આપણને સમજાય નહીં. આત્માને જાણવો છે તો માત્ર આત્માને આપણે શુદ્ધ એક શુદ્ધ નયથી જાણીએ તો શુદ્ધ નય દ્વારા જે ભગવાન આત્માનું સ્વરૂપ છે એની અંદર ક્યાંય પર્યાયની વાત પણ આવતી નથી, એના વિભાવની વાત પણ આવતી નથી, આ 14 ગુણસ્થાનની વાત પણ આવતી નથી, 14 મારણા સ્થાનની પણ વાત આવતી નથી, રાગ દ્વેષ કષાયોની વાત પણ આવતી નથી, કંઈ નથી. કોઈ પણ રીતે એ વાત એમાં આવતી જ નથી. એટલે એ બધું ઉડી જાય છે. સિદ્ધ સમાન સ્વરૂપમાં આપણે વિચાર કરીએ તો સિદ્ધ જેવું સ્વરૂપનો વિચાર કરતા સિદ્ધને એમાંનું કંઈ નથી. એટલે આત્માનું જે સ્વરૂપ છે તે આવું છે એ વાત તો બરાબર છે, પણ સાથે ને સાથે આત્માનું સિદ્ધ સિવાયની જે બીજી પર્યાય છે એટલે સંસારી પર્યાય છે, એ સંસારી પર્યાયની અંદર કેવું સ્વરૂપ છે એ પણ આપણે જાણવું તો જોઈશે. કેમ કે એકાંતે આપણે એમ લઈ લઈએ કે હું સિદ્ધ સમાન છું તો એથી કંઈ સિદ્ધત્વ પ્રગટ થતું નથી. એને બદલે ઉલટું સ્વચ્છંદ થઈ જાય છે. હું સિદ્ધ સમાન છું, મારું શુદ્ધ સ્વરૂપ છે, હું ત્રિકાળ નાયક છું, મારામાં કંઈ નથી, મારામાં વિભાવ નથી, વિકારી ભાવ નથી, એમ એકાંતે લઈને આપણે બેસી જઈએ તો પછી શું થાય? સ્વચ્છંદ આવી જાય. એટલે સ્વચ્છંદ ન આવે એટલા માટે બીજી અપેક્ષાએ પણ આપણે એને જાણવું પડશે. એટલે જે દ્રવ્યાર્થિક નયથી અથવા શુદ્ધ નિશ્ચય નયથી જેવું સ્વરૂપ જાણ્યું છે એ સિવાય આપણે પર્યાર્થિક નયથી એટલે પર્યાયમાં કેવું છે જીવનું સ્વરૂપ એ નયથી એટલે વર્તમાન પર્યાયમાં જીવનું સ્વરૂપ કઈ રીતે છે એ રીતે વ્યવહાર નયથી આપણે એ સ્વરૂપને પણ જાણવું પડશે. પર્યાર્થિક નય એટલે પર્યાયને મુખ્ય કરીને વાત કરવામાં આવે, દ્રવ્યાર્થિક નય એટલે દ્રવ્યને મુખ્ય કરીને વાત કરવામાં આવે, એમાં પર્યાયને ગૌણ કરવામાં આવે છે. એમ નથી કે પર્યાયને ઉડાડી દેવામાં આવે, પર્યાય છે જ નહીં, એમ નથી હોતું. દ્રવ્યાર્થિક નયને નિશ્ચય નયથી વાત કરવામાં આવી હોય ત્યારે પણ એ વખતે પણ એમ નથી કે પર્યાય છે જ નહીં, વ્યવહાર છે જ નહીં, એમ નથી. પણ એ વખતે પર્યાયને ગૌણ કરવામાં આવે, વ્યવહારને ગૌણ કરવામાં આવે અને એ રીતે દ્રવ્યાર્થિક નય કે શુદ્ધ નિશ્ચય નયથી જે સ્વરૂપ છે એ જણાવવામાં આવે છે. પણ જ્યારે આપણે પૂરેપૂરું જાણવું છે તો બીજો નય છે એને પણ આપણે સમજવો તો પડશે કે પર્યાર્થિક નય એટલે પર્યાયમાં વર્તમાન પર્યાયમાં જીવનું સ્વરૂપ કેવું છે એવો વ્યવહાર, એને વ્યવહાર કયો છે, એને વ્યવહાર કયો છે એવો વ્યવહાર પણ આપણે જાણવો તો પડશે કે વર્તમાન પર્યાયમાં આ જીવને મનુષ્યની ગતિ છે, એને પુરુષ અથવા સ્ત્રીનું લિંગ છે, એ કર્મ સહિત અવસ્થામાં છે, એને રાગ અને દ્વેષના વિકારી ભાવો થાય છે વગેરે વગેરે આપણે બધું જાણવું તો પડશે. એ જો જાણીએ જ નહીં તો સ્વચ્છંદ આવશે, પુરુષાર્થ પણ નહીં થાય અને પોતાનું મૂળ જે શુદ્ધ સ્વરૂપ છે એ શુદ્ધ સ્વરૂપને એ પ્રગટ પણ કરી શકશે નહીં. એટલે એને જાણવું તો પડશે ને. આપણે બે દિવસ પહેલા જે રાજકુમારની વાત કરી હતી એને ફરીથી અહીંયા લઈએ કે પેલો જે રાજકુમાર છે જે આદિવાસી સાથે ઉછર્યો છે અને પોતાને ખબર જ નહોતી કે પોતે રાજકુમાર છે, એને એની માએ રાણીએ કહ્યું કે જ્યારે એ મોટો થયો ત્યારે એને એમ કહ્યું કે તું રાજકુમાર છે ને, આ રાજ છે તારા પિતાશ્રીનું છે, સમૃદ્ધિ તારા પિતાશ્રીની છે. હવે એટલું જાણ્યું એટલે એક ક્ષત્રિય હતો એટલે એનું લોહી ઉકળી ઉઠ્યું કે હું રાજકુમાર છું, બરાબર છે, બધું મારું છે. પણ હવે બધું મારું છે ને હું રાજકુમાર છું એમ બોલવાથી કંઈ થોડું થવાનું છે, એને પુરુષાર્થ તો કરવો પડશે ને. એટલે પુરુષાર્થ જો કરવો પડશે તો એને બધું જ કરવું પડશે ને. કે ભાઈ મારી પાસે કેટલી સેના છે, મારી પાસે બળ કેટલું છે, મારી પાસે શસ્ત્રો કેટલા છે કે જેથી કરી અને મારા પિતાશ્રીએ ગુમાવેલું રાજ્ય હું પાછું મેળવી શકું. બધું કરવું પડશે. સામે જે રાજ્ય એના પિતાનું હતું એ પેલા બીજા રાજાએ લઈ લીધું છે, તો એને જીતવું હશે તો એને બધો વિચાર કરવો પડશે ને કે પેલા રાજા પાસે કેટલું શસ્ત્રબળ છે, કેટલા ઘોડા હાથી, કેટલું સૈન્ય છે, કેટલી એની તાકાત છે, અને એની સામે મારી કેટલી તાકાત છે, મારું કેટલું બળ છે. આ બધાનો એને વિચાર કરવો પડશે કે નહીં કરવો પડે? કે પછી એમ જ બસ કૂદવા માંડશે કે હું આ રાજાનો પુત્ર રાજકુમાર છું, રાજકુમાર છું, રાજકુમાર છું, એમ કૂદવાથી કંઈ વળવાનું છે? બધો વિચાર તો કરવો પડશે ને. એટલે એ રીતે અહીંયા જીવને પણ બધો વિચાર તો કરવો પડશે ને કે ભાઈ હું શુદ્ધ સ્વરૂપ મારું ખરું, પણ હું જયારે શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરીશ ત્યારે એ વાત બરાબર છે. અત્યારે વર્તમાનમાં મારી આ પર્યાય છે, મારી આ દશા છે, અને એવી દશા જે છે એમાંથી મારે મૂળ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાનું છે. કેમ કે એ મારું શુદ્ધ સ્વરૂપ ત્રિકાળ છે. તો એવું પ્રગટ કરવા માટે પુરુષાર્થ જયારે કરવા નીકળે છે તો એને એવો વ્યવહાર જાણવો પડશે કે નહીં જાણવો પડે? એટલે બીજી રીતે વ્યવહારની વ્યાખ્યા આપણે લઈએ હવે તો એમાં એમ આવે છે કે વ્યવહારને જાણેલો પ્રયોજનવાન જે છે એ 12મી ગાથામાં જે કહેવામાં આવ્યું ત્યાં એમ કહેવામાં આવ્યું કે વ્યવહાર નય આખો એની જે દશા થઈ રહી છે જીવની એ દશાને જણાવનારો છે. એટલે કે જીવનો શુદ્ધ અંશ અને અશુદ્ધ અંશ બંને અંશો જ્યારે રહ્યા છે સાથે અને એ શુદ્ધતા પ્રગટ કરવાનો પુરુષાર્થ કરી રહ્યો છે ત્યારે એનામાં કેટલો શુદ્ધનો અંશ છે અને કેટલો અશુદ્ધિનો અંશ છે એ વ્યવહાર દ્વારા જાણે છે. એટલે ત્યાં 12મી ગાથાની અંદર જે ઉદાહરણ લેવામાં આવ્યું એ ઉદાહરણ શેનું લેવામાં આવ્યું છે? એ સોનાની ઓરનું ઉદાહરણ લેવામાં આવ્યું છે. એ સોનાની ઓરને ભઠ્ઠીમાં નાખી અને ગરમ કરવામાં આવે, તપાવવામાં આવે છે, તો એમાંથી એ માટી એટલે મલિનતા ઘટતી જાય છે અને શુદ્ધિ વધતી જાય છે. પણ એને તાપ આપવો છે અને તાપ આપવો છે તો ક્યાં સુધી એને તાપ આપવો જોઈએ? પૂરેપૂરું એ શુદ્ધ થાય ત્યાં સુધી. એટલે પૂરેપૂરો માટીનો ભાગ નીકળી જાય અને શુદ્ધ સુવર્ણ એને પ્રાપ્ત થાય ત્યાં સુધી આપવો જોઈએ. એટલે જેટલી પણ અવસ્થાઓ થાય છે અશુદ્ધિ ઘટતી જાય છે. પહેલા અશુદ્ધિ વધારે છે, શુદ્ધિ ઓછી છે, પછી અશુદ્ધિ અને શુદ્ધિમાં ફેર પડે છે, શુદ્ધિ વધતી જાય છે, અશુદ્ધિ ઘટતી જાય છે, શુદ્ધિ વધી જાય છે, શુદ્ધિ ઘણી વધે છે, અશુદ્ધિ ઘણી ઘટે છે. એટલે દરેક સમયની જુદી જુદી અવસ્થાઓ થાય છે. તાપ આપતા દરેક વખતે એ જુદી જુદી અવસ્થાઓ થાય છે અને એ દરેક અવસ્થા એને જાણવી પડશે કે હજી આટલી અશુદ્ધિ છે અને આટલી શુદ્ધિ થઈ છે. અને ક્યાં સુધી? કે પૂર્ણ શુદ્ધ થાય ત્યાં સુધી. એટલે એને પોતાની બધી અવસ્થા જાણવી પડશે. એ જ ન્યાયથી એ પ્રમાણે આપણે સમજીએ કે જીવ જ્યારે પુરુષાર્થ કરે છે, શુદ્ધિનો પુરુષાર્થ કરે છે, પોતાની શુદ્ધ અવસ્થા પ્રગટ કરવાનો પુરુષાર્થ કરે છે, ત્યારે એને પોતાની અશુદ્ધ અવસ્થાને જાણવી જરૂરી છે કે હજી મારી આટલી અશુદ્ધિ છે, મારામાં આટલી અશુદ્ધિ છે, હજી પૂર્ણતા પ્રગટ થઈ નથી. જો એને ખબર નહીં હોય તો એ અડધે અટકી જશે. પેલા સોનું જે પ્રાપ્ત કરવા બેઠો છે એને જો ખબર નહીં હોય કે આ કેટલું શુદ્ધ છે ને કેટલું અશુદ્ધ છે તો એ અડધો સમય તાપ આપી અને પછી અટકી જશે. એને એમ થશે કે આ હવે સુવર્ણ શુદ્ધ થઈ ગયું છે, એટલે આગળ પછી એ ગરમ કરશે નહીં ને શુદ્ધ સુવર્ણ પ્રાપ્ત થશે નહીં. એટલે દરેક અવસ્થા એને જાણવી પડશે. પૂર્ણતા સુધીની બધી અવસ્થા જાણવી જરૂરી છે. જાણવી એમાં જાણવા માટેનું કહેવામાં આવ્યું છે કે જેને જાણવી જરૂરી છે, કેમકે એ પુરુષાર્થ માટે એ જાણવું જરૂરી છે. એ જ રીતે જીવ પોતે પૂર્ણતા પ્રગટ કરે, શુદ્ધ અવસ્થા પ્રગટ કરે, પોતાની પૂર્ણ શુદ્ધ અવસ્થાને પ્રગટ કરે, સિદ્ધ દશાને પ્રગટ કરે, એવું એનું સ્વરૂપ છે અને એવો એનો પુરુષાર્થ થયો છે, તો એને એ દરેક વખતે જે જે એની અવસ્થાઓ થાય છે, જેટલી શુદ્ધિ છે અને જેટલી અશુદ્ધિ છે, એને એ જાણવી તો પડશે ને. અને એ જણાવનારા બધા ગુણસ્થાન છે, એ જણાવનારા ગુણસ્થાન છે, એટલે ગુણસ્થાન દ્વારા એ જાણી શકાય છે અને એ જાણે છે તો જ આગળનો પુરુષાર્થ એને ખ્યાલમાં આવે છે. એટલે 12મી ગાથામાં જે વ્યવહાર કહેવામાં આવ્યો છે એ આ રીતે વ્યવહાર કહેવામાં આવ્યો છે. આ બીજા પ્રકારનો વ્યવહાર આપણે લીધો કે જેમાં એ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. હવે ત્યાં જાણેલો પ્રયોજનવાન વ્યવહાર કયો છે એની સાથે વાત એ કરી કે વ્યવહાર તો જાણેલો પ્રયોજનવાન છે, પણ એ વખતે આદરવું શું જોઈએ? તો કે આદરવું અથવા તો આશ્રય શેનો લેવો જોઈએ? તો કે નિશ્ચય નહીંથી જેવું સ્વરૂપ છે એનો આશ્રય લેવો જોઈએ. પોતાનું શુદ્ધ સ્વરૂપ શુદ્ધ છે એવું આશ્રય લે છે, એટલે એવી દ્રઢતા કરે છે, એવો વિશ્વાસ કરે છે, એના આધારે ચાલે છે તો એ શુદ્ધતા પ્રગટ કરવાનો છે ને. એટલે આશ્રય કોનો થયો? શુદ્ધ સ્વરૂપનો. આ વાતને દ્રષ્ટાંતમાં પણ સમજીએ કે જ્યાં એને એવો વિશ્વાસ છે કે આ ઓર સોનાની જ છે ને એમાં સુવર્ણ છે અને મને સુવર્ણની પ્રાપ્તિ થશે જ એવું એને જ્ઞાન છે તો એ પુરુષાર્થ કરશે ને. એટલે આશ્રય શું કર્યો? આશ્રય છે એનો કર્યો કે જે ફેક્ટ છે કે આ સુવર્ણ સુવર્ણની જ ઓર છે, સોનાની જ ઓર છે, એટલે એમાંથી સોનું પ્રાપ્ત થશે. એ વાત જ ન હોય તો પછી ક્યાં એ પછી પુરુષાર્થનો સવાલ રહે? એવી રીતે અહીંયા આશ્રય કોનો કરવાનો છે કે મારું શુદ્ધ સ્વરૂપ છે 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 અને છે જ, એ વિશ્વાસ કરવાનો છે, એ આશ્રય કરવાનો છે. મારું શુદ્ધ સ્વરૂપ નથી ને મારું આવું સ્વરૂપ છે એમ વિશ્વાસ રાખશે તો પછી ક્યાંથી એ પુરુષાર્થ કરશે? પુરુષાર્થની દિશા પણ ખબર નહીં પડે, પુરુષાર્થની દિશા પણ નહીં ખબર પડે. એટલે આશ્રય કોનો કરવાનો? શુદ્ધ નિશ્ચય નહીંથી જેવું પોતાનું સ્વરૂપ છે એનો, એવો વિશ્વાસ લાવી અને એનો આશ્રય કરી અને પુરુષાર્થ કરવાનો છે. એટલે એવા પુરુષાર્થ માટે, એવા પુરુષાર્થ માટે, પુરુષાર્થની દિશા દર્શાવવા માટે સમયસારની અંદર બધી જગ્યાએ એ વાત લેવામાં આવી કે ભાઈ તારે પુરુષાર્થ કરવો છે તો પહેલા તો નિર્ણય કર કે તારું શુદ્ધ સ્વરૂપ છે. પછી એમ કહ્યું કે શુદ્ધ સ્વરૂપ કેવું છે? તો કે સિદ્ધ સમાન છે. અને સિદ્ધ સમાન સ્વરૂપ કેવું છે? તો એના બધા વર્ણનો આવ્યા કે એની અંદર આ નથી, આ નથી, આ નથી, એની અંદર માગણા સ્થાન નથી, ગુણ સ્થાન નથી, એમાં કસાય નથી, રાગ નથી, દ્વેષ નથી, એમાં પૂતગળના કોઈ ભાવ નથી, પૂતગળના કોઈ ભાવ નથી, પૂતગળના ગુણો રૂપે એનું પરિણમન નથી, એ પર્યાય જેવડો પણ નથી, એ ભગવાન આત્મા ત્રિકાળ અખંડ એક સરખો છે. આ બધી વાત કરી અને શુદ્ધ સ્વરૂપ જણાવવામાં આવ્યું અને એનો વિશ્વાસ તું કર અને એનો આશ્રય કરીશ તો જે પર્યાય પ્રગટ થશે તે શુદ્ધ નિર્મળ પ્રગટ થશે. એટલે આશ્રય કરવા લાયક શું છે? તો કે શુદ્ધ નિશ્ચય નહીંથી જે સ્વરૂપ દર્શાવવામાં આવ્યું તે આશ્રય કરવા લાયક છે. અને વ્યવહાર જે છે એ વખતે જાણેલો પ્રયોજનવાન છે. આમ નિશ્ચય અને વ્યવહાર એ બંને જે છે એ દ્વારા પ્રમાણ જ્ઞાનનો વિષય બને છે અને આ રીતે એ પ્રમાણ જ્ઞાન જે છે તે આપણને ઉપયોગી થાય છે. આ રીતે હવે બીજી એક વ્યવહારની વાત સાથેને સાથે લઈએ. ત્રીજી વાત વ્યવહારની કઈ રીતે છે? આપણે અગાઉ ગાથામાં કરી ગયા છીએ તે પ્રમાણે કે આખો મોક્ષ માર્ગ છે જે નિશ્ચય માર્ગ જે છે એને દર્શાવનાર જે છે તે વ્યવહાર છે. એવું આપણે ગાથામાં સમજ્યા છીએ કે જે અનાર્ય છે એ અનાર્યને તમે સંસ્કૃત ભાષામાં સમજાવવા જશો તો સમજાવી શકતા નથી. તમારે જે સમજાવવું છે એ અનાર્યને તમે અનાર્યની ભાષામાં સમજાવો તો જ એ સમજશે. એને સ્વસ્તી કહેવામાં આવશે તો બિચારો કંઈ સમજશે નહીં, એવું ઉદાહરણ એ ગાથામાં લેવામાં આવ્યું છે. બ્રાહ્મણ એને અનાર્યને સ્વસ્તી સ્વસ્તી કરે છે તો એ બિચારો કંઈ સમજતો નથી, મૂંઢની જેમ રહે છે. પણ એને અનાર્યની ભાષામાં સમજાવવામાં આવે કે ભાઈ તારું કલ્યાણ થાઓ તો એ સમજી જાય છે, એને આનંદ થાય છે, એ નમસ્કાર કરે છે. એટલે અનાર્યને અનાર્યની ભાષામાં સમજાવી શકાય. આ ઉદાહરણ લઈ અને ત્યાં વ્યવહારને એ રીતે લેવામાં આવ્યો છે કે વ્યવહાર છે એ જ નિશ્ચયને સમજાવનારો છે. નિશ્ચયને સમજવો છે તો વ્યવહાર દ્વારા સમજી શકાય છે. પણ એથી કરીને વ્યવહાર જે છે એ આદરણીય થઈ નથી જતો. એથી કરીને વ્યવહારનો કંઈ આશ્રય લેવાય નહીં. આશ્રય નિશ્ચય નહીંથી જેવું શુદ્ધ સ્વરૂપ છે એનો કરવો છે, એ જ આદરણીય છે. વ્યવહાર આદરણીય છે જ નહીં. વ્યવહાર જે છે એ નિશ્ચયને સમજાવનારો છે. એટલે દ્રવ્યશ્રુત આખું જે છે એ ખરેખર જોવા જઈએ તો શું છે? દ્રવ્યશ્રુત આખું આ જે શાસ્ત્રોનો અભ્યાસ વગેરે જે આપણે કરીએ છીએ એ બધું શું છે? એક અપેક્ષાએ જોઈએ તો એ બધું શું છે? વ્યવહાર છે. કેમ કે એમાં જે કથન કરવામાં આવ્યા છે, જે કઈ વાત કહેવામાં આવી છે એનો જે મિનિંગ છે, શ્રુત જે છે એ શ્રુત જે છે એ પણ દ્રવ્યશ્રુત છે. એ દ્રવ્યશ્રુત દ્વારા ભાવશ્રુત અંદરમાં પ્રગટ કરવાનું છે. ભગવાન આત્મા શુદ્ધ છે એવા શબ્દો કાને પડે, એનો મિનિંગ સમજાય, પણ ભગવાન આત્મા જેવો શુદ્ધ છે એવો જ્યારે અનુભવાય છે, એ અનુભવાય છે, એ નિશ્ચય છે. અને જે સમજાવવામાં આવ્યું શાસ્ત્ર દ્વારા એ પણ વ્યવહાર છે. એટલે વ્યવહાર દ્વારા આખો માર્ગ સમજાવવામાં આવે છે. એટલે આ વ્યવહાર ત્રીજા પ્રકારે વ્યવહાર આપણે લીધો. એટલે આત્મા જે છે અનંત ગુણોનો પિંડ છે, એમ જયારે કહેવામાં આવે આત્મા એટલે દ્રવ્ય ગુણ અને પર્યાય, અને પર્યાય એટલે પર્યાયના ઉત્પાદન વ્યય હોય છે, અને એ વખતે ધ્રુવ એ ક્યારે ફેરવાતું નથી એવું ટકીને રહેવાવાળું તત્વ છે, એટલે ઉત્પાદ વ્યય અને ધ્રુવ એવું આખું આત્માનું સ્વરૂપ છે. આ બધી વાત જયારે કહેવામાં આવે તો એ બધું કેવી રીતે કહેવામાં આવ્યું? એ ભેદ કરીને કહેવામાં આવ્યું. વસ્તુમાં ભેદ નથી, આત્મામાં એવા કોઈ ભેદ નથી, પણ સમજાવવું છે ને તો કેવી રીતે સમજાવે? તો ભેદ પાડીને સમજાવવામાં આવ્યું. એટલે વસ્તુ અખંડ છે છતાં એને એમ કહ્યું કે અનંત ગુણ છે, અને પછી ગુણના વર્ણન કરવામાં આવે કે એના જ્ઞાન ગુણ છે, એની દર્શન ગુણ છે, એનું ચારિત્ર ગુણ છે, એનો સુખ ગુણ છે, એનો આનંદનો ગુણ છે, એનો શાંતિનો ગુણ છે, એનો સ્વચ્છતાનો ગુણ છે, એનો નિર્મળતાનો ગુણ છે, એનો પ્રમેયત્વનો ગુણ છે, એનો વસ્તુત્વનો ગુણ છે, એનો દ્રવ્યત્વનો ગુણ છે. બધી ગુણોની વાત લઈએ આપણે. હવે આ બધા ગુણોનો વિચાર કરીએ તો કેટલો ટાઈમ જાય? અને ભગવાન આત્મા અખંડ જે છે એને સમજતા એટલો ટાઈમ જતો હશે? એનો અનુભવમાં આ બધા એક પછી એક ગુણ એક પછી એક ક્રમમાં ગણ અનુભવમાં આવતા હશે? એવું તો છે નહીં. એ તો ભેદ પાડીને સમજાવવામાં આવ્યું છે. આપણે એમાં એ શરબતના ઉદાહરણ દ્વારા આપણે સમજીએ છીએ કે શરબત જ્યારે છે ત્યારે શરબતનો સ્વાદ ચાખીએ છીએ ત્યારે જે અનુભવ થાય છે તે અનુભવ એકી વખતે એક સાથે થતો અનુભવ છે. એમાં એક પછી એક એના ઇન્ગ્રેડિયન્ટનો અનુભવ નથી થતો. શરબત છે એની અંદર ખાંડ પણ છે, પાણી પણ છે, લીંબુ છે, કેસર છે, એની અંદર ઇલાયચી છે, બદામ છે, બધું છે. પણ જ્યારે એને અનુભવીએ છીએ ત્યારે આપણે એક પછી એક અનુભવીએ છીએ કે ચલો આ ઇલાયચી, આ ખાંડ, આ પાણી, આ લીંબુ, એમ તો અનુભવતા નથી. આખો સ્વાદ એક રૂપે જ આવે છે. પણ કોઈને શરબતની રેસીપી આપવી હોય ત્યારે ત્યારે એક એક વસ્તુ આપણે એને સમજાવવી પડે છે. એટલે શરબત સમજાવવું છે તો એને ભેદ કરીને સમજાવ્યું. એવી રીતે ભગવાન આત્માને આપણે સમજવો છે તો એ અખંડ આત્મા તો છે જ, અખંડ જ છે, પણ એને ભેદ કરીને આપણે સમજીએ છીએ. અને આ ભેદ કરીને કોઈ પણ વસ્તુને સમજવી, અખંડને ભેદ કરીને સમજવો, એને પણ વ્યવહાર કહેવામાં આવે છે. આ બધું વ્યવહાર થાય છે. એટલે વ્યવહાર અને નિશ્ચયને જ્યાં સુધી પૂરેપૂરા આપણે સમજીએ નહીં ત્યાં સુધી એના સંબંધી દલીલો કરી અને મિથ્યાત્વમાં જવું નહીં. આશંકા જરૂર કરવી, આશંકાના સમાધાન થાય, પણ શંકા જે છે એ બહુ વિચિત્ર વસ્તુ છે. શંકા કરીને પડે રહીએ તો પછી સમાધાન નહીં મળે. એમાં આશંકા કરવી જરૂરથી, આશંકા થાય, પ્રશ્ન પણ વસ્તુ ન સમજાય. આશંકા એટલે ભગવાને કહ્યું છે એ પ્રમાણે આ વસ્તુનું સ્વરૂપ આમ જ હશે પણ મને સમજાતું નથી, એ આશંકા કહેવાય. અને શંકા એટલે કે ના, હું એ માનતો નથી, હું એ માનતો નથી, મને એમાં શંકા છે, હું નથી માનતો, સ્વીકાર નથી થવાનો. સ્વીકાર ન કરવાના ભાવ સહિત જે છે ને એ શંકા છે, અને સ્વીકાર છે છતાં મને સમજાતું નથી એવો ભાવ છે એ આશંકાનો ભાવ છે. તો આ રીતે આપણે આ વ્યવહાર, નિશ્ચય અને પ્રમાણ જ્ઞાન, પ્રમાણ જ્ઞાનનો ઉદ્દેશ, વ્યવહાર કઈ રીતે આપણને ઉપયોગી થાય છે, આ બધું આપણે આજે સમજ્યા છીએ. અને આ આખો વિષય લેવા પાછળનું કારણ ઘણા બધા પ્રશ્નો હતા, અને જયસિંહબેન સાથે પણ વાત થઈ, એમણે કહ્યું કે આજે એક દિવસ બધું, બધાને ઘણા પ્રશ્નો છે તો આજે આ જ વાત લઈ લો ને, એટલા માટે આપણે લીધું. હવે 23મી ગાથામાંથી થોડીક વાત આપણે આગળ વધારીએ. હું માનું છું કે ઘણી બધી સ્પષ્ટતા થઈ હશે. દિનેશભાઈ, પ્રદીપભાઈ, બધાને હું માનું છું કે સારી એવી સ્પષ્ટતાઓ થઈ હશે. બીનાબેન, જયશ્રીબેન, બધાને હવે આપણે આજે આગળ વાત લઈએ. અહીંયા પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો પાના 114 ઉપર આપણે આગળ વાત લઈએ છીએ. એમાં આપણે પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુસંકવેદ એની વાત કરી રહ્યા છીએ કે એ વેદના ભાવ જે છે, એ વેદનો ભાવ, એ વિકારી ભાવ, એ વિકારની વાસના જે છે એ અશુદ્ધ ઉપાદાનને કારણે છે અને એ પોતાને જ થાય છે. તથા એ જળવેદ, જળવેદ એટલે એ જે શરીર જે છે એ જળવેદ છે, એનો ઉદય વર્તે છે, એ તો કર્મજનિક વસ્તુ છે, એ તો કર્મને કારણે છે. પણ એ એમાં નિમિત્ત કારણ હોય પણ એમ નથી કે એ હોય, એવો એવો જળવેદ હોય તો જ એને એવા ભાવ થાય એવું છે નહીં. એને જળવેદ એટલે પુરુષવેદ હોય જળ તો જ એને પુરુષવેદ થાય એવા વિકારી ભાવ થાય એમ નથી. એટલે એના વિના પણ એને થાય, કેમ કે એ એના પ્રમાદને કારણે થાય છે. અને એ પ્રમાદને કારણે થતા જે વિભાવ ભાવ, વિકારી ભાવ જે છે એમાં જે કર્મના ઉદય છે એ નિમિત્ત કારણ કહેવામાં આવે છે. અહીં ઉપાદાન કારણની સાથે ઔપચારિક કારણ જે નિમિત્ત છે તેને ભેળવીને પ્રમાણ જ્ઞાન કરાયું છે. આપણે 114 પાનું એની ઉપર આવીએ છીએ અત્યારે. 114 પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો, એમાં ત્રીજો પેરેગ્રાફ જે વેદની વાત કરી એના પછીથી વાત જે કરી છે એ પેરેગ્રાફ લઈએ છીએ, કેમ કે એમાં પ્રમાણ જ્ઞાનની વાત આવી એટલે બધા પ્રશ્નો જે હતા એ થયા, તો ત્યાંથી આપણે આગળ કરીએ છીએ. અહીંયા કહે છે કે બીજી રીતે કહીએ તો વેદનો ભાવ, પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુસંક વેદનો જે ભાવ, જે વિકારની વાસના થાય છે તેનું અશુદ્ધ ઉપાદાન કારણ તો પોતે જ છે, તથા જળ વેદનો ઉદય તેમાં નિમિત્ત છે. અહીં ઉપાદાન કારણની સાથે ઔપચારિક કારણ જે નિમિત્ત છે તેને ભેળવીને પ્રમાણ જ્ઞાન કરાવ્યું છે. અહીંયા પ્રમાણ જ્ઞાન કઈ રીતે થયું કે ઉપાદાન કારણ પણ લીધું અને નિમિત્ત કારણ પણ લીધું, બંનેને સાથે લઈ અને જણાવ્યું એટલે એ પ્રમાણ થયું. એટલે એ પ્રમાણ થયું કેમ કે એવો વેદ છે તો એ માત્ર કઈ વેદ ભાવ છે એટલું નથી, સાથે પુરુષનું લિંગ છે, જળ વેદ પણ એને છે, અને એ બધું આખું જાણવામાં નહીં આવે ત્યાં સુધી એ જ્ઞાન પ્રમાણ જ્ઞાન કહેવાય નહીં. એટલે સાથે એ કર્મને લીધે, નામ કર્મના ઉદયને કારણે જે શરીર મળ્યું છે એ શરીરની અંદર પુરુષ લિંગ કે સ્ત્રી લિંગ પણ સાથે રહેલું છે, અને એને પુરુષ લિંગ છે તો એને પોતે પુરુષ છે એવો ભાવ વર્તે છે, એ બંને વાતને સાથે લીધી છે એટલે એ પ્રમાણ જ્ઞાન કરાવ્યું. પણ અહીંયા વાત મૂળ વાત ઉપર આવતા કહે છે કે પરંતુ તેથી કરીને પર નિમિત્તથી વિકારની વાસના થાય છે એમ ન સમજવું, એમ ન સમજવું કે એ એવું જળ લિંગ છે માટે એને એવા ભાવ થાય છે એમ ન સમજવું, કેમ કે ભાવ આત્માના છે અને જળ લિંગ છે એ તો પુદ્ગળ છે. જળ લિંગ જે છે, પુરુષ લિંગ કે સ્ત્રીલિંગ છે, એ તો પુદ્ગળ છે. પુદ્ગળ દ્રવ્ય જુદું છે અને આત્મદ્રવ્ય જુદું છે. આત્મદ્રવ્ય જીવ દ્રવ્ય છે, પેલું પુદ્ગળ છે. પુદ્ગળ દ્રવ્ય જીવની પર્યાય બદલી શકે નહીં, પુદ્ગળ દ્રવ્ય જીવમાં કંઈ કરી શકે નહીં, એટલે એને નિમિત્ત કહેવામાં આવ્યું છે. અને સ્પષ્ટ કર્યું કે પરંતુ તેથી કરીને પર નિમિત્તથી એ જળ લિંગ જે છે એનાથી વિકારની વાસના થાય છે એમ ન સમજવું, કેમ કે ભાવ જીવના છે. હવે આ ભાવ જીવના છે ત્યારે પણ એ વાત સ્પષ્ટ છે કે એ વખતે જીવની એવી યોગ્યતા છે. કેવી યોગ્યતા છે? કે એની પ્રમાદરૂપ દશા છે, એની અજ્ઞાન દશા છે, એ મિથ્યાત્વ સહિત છે અને પરનું લક્ષ કરીને રહ્યો છે, માટે એને એવા વિકારી વિભાવ ભાવ થાય છે. એટલે કે એ વખતનું ઉપાદાન કારણ જે લઈએ તો એ ઉપાદાન અશુદ્ધ ઉપાદાન છે. આમ હોવા છતાં એનું મૂળ સ્વરૂપ શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, એ તો વાત રહે જ છે, બરાબર છે. હવે અહીંયા એટલે કે અહીંયા 50-55 ગાથાની અંદર જે વાત લેવી છે એમાં એ દર્શાવવું છે કે મૂળ સ્વરૂપ કેવું છે. એટલે એ વખતે જે જીવના ભાવ વિકારી ભાવ થયા છે એ જીવના જ હોવા છતાં એ મૂળ શુદ્ધ સ્વરૂપમાં નથી, માટે એને જુદા પાડવા છે. જુદા પાડવા છે એટલે એમ કહ્યું કે જો તું અનુભૂતિ કરીશ તો તને એ અનુભૂતિના કાળે આવા કોઈ વિકારી ભાવ હશે નહીં, કેમ કે અમે એટલે ભગવાન આત્માનો અનુભવ કરનારા એ મહાપુરુષો, એ કુમકુંદાચાર્ય ભગવાન ને અમૃતચંદ્રાચાર્ય ભગવાન અને ગુરુદેવ બધાની વાત કરીએ તો એમણે એ અનુભવ્યું છે કે અનુભવમાં અમને એમ આવ્યું છે એમ કરીને આપણને જણાવે છે કે અનુભવના કાળે ભગવાન આત્મા જ્યારે અનુભવાય છે, પોતાનું સ્વરૂપ અનુભવાય છે, ત્યારે કોઈ પુરુષ વેદ કે સ્ત્રી વેદ કે નપુસંક વેદ એવું કંઈ એવો ભાવ હોતો નથી, કોઈ વિકલ્પ હોતો નથી, એટલે મૂળ સ્વરૂપમાં એ વસ્તુ નથી. એટલે અહીંયા જ્યાં ને ત્યાં બધી જગ્યાએ અનુભૂતિની વાત લીધી છે, પણ એથી કરીને આપણે પ્રમાણ જ્ઞાનની વાત જે છે એને ભૂલી ન જઈએ. એટલે ગુરુદેવે બધી સ્પષ્ટતા કરી, એમાં 172મી ગાથા લઈને પણ સ્પષ્ટતા કરી, અને બીજી રીતે જે જે જ્યાં જરૂર લાગી ત્યાં એ રીતે એની સ્પષ્ટતાઓ કરવામાં આવી. સ્વયંભૂ સ્તોત્રને લઈને પણ બાહ્ય કારણ ને અભ્યંતર કારણ એમ કરીને પણ સ્પષ્ટતાઓ કરી, એટલે ગૂંચવાળો ન થાય. બીજા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય તો એને લીધે થઈને થતો ગૂંચવાળો ન થાય, એટલે બધી સ્પષ્ટતા એમાં કરવામાં આવી. તો 20મા બોલથી શરૂ કરીને 23મા બોલ સુધીમાં ઘણી વાતો આ રીતે આવી ગઈ છે. હવે અહીંયા છેલ્લી લીટી આપણે લઈએ કે શું કહે છે અહીંયા, કે પરંતુ તેથી કરીને પરનિમિત્તથી વિકારની વાસના થાય છે એમ ન સમજવું. પોતાની પર્યાયમાં વિકાર પોતાથી થાય છે તે પરકારકની અપેક્ષા રાખતો નથી. પોતાની પર્યાયમાં જે વિકાર થયો એનું કારણ પછી પર ઉપર ઢોળી દેવામાં આવે, પર ઉપર ઢોળી દેવામાં આવે. કેમ કે અહીંયા તો એ વાત કરવી છે, એ શુદ્ધનયનનો વિષય દર્શાવવો છે એટલે પોતાથી જુદો પાડ્યો, અને પછી એકાંતે એમ લઈ લેવામાં આવે કે પરનું કારણ છે, મારું કંઈ નહીં એમાં, વિકારને માટે થઈને, તો વાત બનશે નહીં, તો સ્વચ્છંદ આવી જશે. તો એને માટેની સ્પષ્ટતા હવે આગળ આવે છે કે શું કહે છે એમાં, કે એ પોતાની પર્યાયમાં વિકાર પોતાથી થાય છે એટલે પોતાના પ્રમાદથી થાય છે, પોતાના પુરુષાર્થની નબળાઈથી થાય છે, એમાં પરકારકની અપેક્ષા નથી એટલે કે નિમિત્તની અપેક્ષા નથી. અને એ વાત અને 50 ટીકાએ ગાથા 62માંથી ઘણી વાર ગુરુદેવે સમજાવી છે, ઘણી ઘણી એટલે કેટલી બધી વખત સમજાવી છે વાતને. એમાં એ વાતનો વિસ્તાર હવે આવશે. એટલે પ્રશ્ન અહીંયા કર્યો છે કે જો વિકાર પરથી ન થાય અને પોતાથી થાય તો તે પછી સ્વભાવ થઈ જશે. આપણે અહીંયા સુધી સ્વાધ્યાય કર્યો હતો અને એનો જે ઉત્તર જે છે એ આપણે લેવાનો બાકી છે, અને એ વાતને આપણે આવતા સ્વાધ્યાયમાં સમજીશું. એ વાતને આપણે આવતા સ્વાધ્યાયમાં વધારે સારી રીતે સમજીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. મને લાગે છે કે બધાને ઘણી સ્પષ્ટતાઓ થઈ હશે. પ્રભુ, ખરેખર સ્પષ્ટતા તો ત્યારે જ થાય કે જ્યારે તમે બરાબર એક ધ્યાને, એક ચિત્તે, વહેલી સવારે શાંત ચિત્તે આ પ્રવચન રત્નાકર માં જે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જે સ્વાધ્યાય કરી રહ્યા છીએ, એ બરાબર શાંતિથી વાંચી જાઓ. એ વાંચી જશો એટલે બધા સમાધાનો મળી જશે. જરૂર લાગે તો આપણા સ્વાધ્યાયના રેકોર્ડિંગ જે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો, એને પણ તમે સાંભળી શકો છો. તત્વધારા.com પર રોજે રોજના બધા સ્વાધ્યાય તત્વધારાની ટીમ મૂકી દે છે એટલે એ બધા જ અવેલેબલ છે, ત્યાંથી પણ સાંભળી શકાય છે. અને વિડીયો પણ એની અવેલેબલ છે યુ સ્ટ્રીમ પર, એ બધી જ વિડીયો પણ અવેલેબલ છે. પણ વિડીયો કરતાં ઓડિયોમાં વધારે સારું રહેશે હું માનું છું. પુસ્તક લઈને બેસવું અને ફરીથી એ રિફર કરી જવું, એ રિફર કરવાથી વધારે સ્પષ્ટતા થશે. અને પછી પૂરેપૂરી સ્પષ્ટતા અને પૂરેપૂરા ભાવમાં જો તમારે આવવું હોય તો ગુરુદેવના પ્રવચન સાંભળવા. ફરી ફરીને કહું છું, ગુરુદેવના પ્રવચન સાંભળવા. હવે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમું પદ તે વરતે જયતે પ્રણમું પદ તે વરતે જયતે